તારીખ 24 નવેમ્બર 2002 ના રોજ બુચાસણમાં આશીર્વાદ આપતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જણાવ્યું
કે પછી એમાં કઈ જાતનો વાંધો ના આવે તો અહીંયા સ્વામી છે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાડે પણ કલ્યાણ ન થાય. કરોડ નિયમ આપણે કહ્યું એક વ્યાની વાત નથી. આપણે એક નિયમ પાડીએ તોય થાય કે હો મેં આ કર્યું, મેં આ કર્યું, મેં ત્યાં કર્યું, પણ ત્યાં કર્યું કશું નહીં. એમાં શું બાકીનો ભૂકડો છે નહીં. ભગવાનની આજ્ઞાથી જેટલું કરો એટલું તમારું થાય. આપણે ઘણા બધા મનવંધારી રીતે તપે કરીએ છીએ, વ્રતે કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ તોય ભગવાન રાજી ના થાય. મહારાજ વેદાંતમાં પેલા કહ્યું કે આ પ્રમાણે સત્સંગ, હું જેવો સત્સંગ કરીને વસતો છું એવા બહુ કોઈ સાધને કરીને વસતો તો નથી. લો એક જ બધા સાધનો બધા આપણે તપ ને ત્યાગ ને વૈરાગ ને બધી તપ કરતી અને કેટલી જાતિ માળાઓ બધું જ કરીએ, કરવાનું છે, સારું છે, એમાં ખોટું કશું છે નહીં. પણ એ સત્સંગથી જે વસતાય એ પેલા સાધનોથી વસતા એનાથી આપણો પુણ્ય વધે ને ફરી બીજે ત્રીજે ચોથે જન્મે જન્મે પર ઠેકાણું પડીએ. પણ તો આ જન્મે જ કરવું તો સત્સંગ મારે કે હું વસ્તુ છું. સત્સંગ એટલે એવા સત્પુરુષ. હવે એ વસ્તુ અહીંયા પ્રગટની જ વાત સ્વામી કહે છે કે વિના વિના આપણે કલ્યાણ થાય નહીં. અને પ્રગટ ભગવાનને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થઈ જાય. કેટલું હોય પેલા અને ભાઈએ કહ્યું શિવજી પાર્વતીની વાત ને એમના દીકરા બે ગણપતિ ને કાર્તિક સ્વામી. હવે એમાં કન્યા એક મળી ગઈ, લગ્ન છોકરાને પહેરાવવાના હોય ને એમાં કન્યા એક મળી. હવે બે તૈયાર થઈ ગયા, પેલો કે મારે લગ્ન, પેલો કે મારે પણ બેની વાત થઈ. પછી કહ્યું ભાઈ નિર્ણય થયો કે જે આ પૃથ્વીની પ્રદક્ષિણા પહેલો કરીને આવે એને કન્યા લગ્ન કરવું, એવી વાત થઈ ગઈ. હવે પછી કે સારું, હવે અર્જુન પેલા કાર્તિકને તો મોરનું વાહન હતું ને, મોર ઉડે છે એટલે એનું વાહન ગયા, એટલે તો મોર તો ફરફડાટ ઉડતો થાય. અને ઉંદરનું વાહન એમને, હવે ઉંદર તો બે ગણપતિ બે તો શું થાય ચૂરા થઈ જાય, બિચારો ઊંટું ઉપડી ના શકે, એ પગ મૂકે તો હોય. હવે એટલું બધું વજન લઈને ઉંદરો કેટલું ચાલે, એ તો ઘસી નાખે. એટલે ગણપતિ દાદા નિરાશ થઈ ગયા કે આ તો કન્યા આપણે મળે નહીં, બહુ નિરાશ થઈ ગયા. હાવ ઢીલા ઢબ થઈ ગયા. પછી એ પાર્વતી પાસે ગયા, કહેવા તો આ કાર્તિક છે એને કન્યા મળશે, મને મળશે નહીં, આમ તેમ થયું. પાર્વતી કહે જો હું એમ કર તો તને મળી જાય. તો કહેશ કે આ ગાય છે એને વાછડું એની પાસે ઉઠે અને એને તું પ્રદક્ષિણા કર તો તારે પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જશે, તારે લાંબુ જવું પડશે નહીં. કે પાર્વતીજીના વચનમાં એમને વિશ્વાસ રાખ્યો ગણપતિ, અને વિશ્વાસ રાખી અને એ પ્રમાણે કર્યું. એટલે પેલો કાર્તિક તો ઉડ્યા, એટલે કાર્તિક ઉડે એટલે એની પછી આગળ ગણપતિ દેખાય. પેલી પ્રદક્ષિણા કરીને એટલે પૃથ્વીનું એને થઈ ગયું, પણ પેલો ઉડે એટલે એની આગળ ગણપતિ દોડતા જ હોય. ઉંદરના વાહન ઉપર એ ચાલે. પછી અહીંયા મોર તો પેલો ઘણો ઉડાડે ને પેલો નહીં મોટરનું એક્સેલેન્ટ દાબીએ ને આપણે ફાસ્ટ કરવા માટે, એ ઘણો મોરને આગળ કરવા ગયા. પણ પેલો આટલું આગળ દેખાય, જેટલું કરે એટલું આગળ દેખાય, જેટલું દેખો આગળ કરે. ફરીને સીધા પહેલા આવી ગયા એટલે ગણપતિને કન્યા મળ્યા, સાથે મળ્યા. પાર્વતીજીની આજ્ઞા પાડી એટલે ટૂંકામાં થઈ ગયું ને. પેલો આખો પૃથ્વી ફરવા ગયો, એને કેટલી બધી વાર લાગે, પણ આ તો એક સહેજમાં પ્રદક્ષિણા થઈ ગઈ. તો એમ સ્વામી કે આપણે મોટા પુરુષને ભગવાનના વચને એક માળા ફેરે તો અરવડો માળાનું ફળ મળે છે. તો આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. અને આજ તો મોજ આપી દીધી છે. શું મહારાજે મોજનું કંઈ મૂલ હોય? મોજનું મૂલ ના હોય. સ્વામી વાત આપતા ગોંડલના રાજા અને જૂનાગઢના સરકાર કહેવાય મુસલમાન રાજા, એ ત્યાં પોરબંદરનો દરિયો કિનારો છે એટલે ત્યાં પોતાના બંગલા હોય ત્યાં વાંખવા માટે ઉનાળામાં જાય. અને ઉનાળામાં બંગલા બેના જોડે જોડે હતા પેલાના અમને બેના. હવે વાંખાતા પેલા એમના માણસો ત્યાંની દેખરેખ રાખે કરે, અને ગોંડલ ઠાકોર સાહેબ પણ ત્યાં હતા. પછી રાત્રે પેલા નવાબને તો ઉકો પીવાની બહુ ટેવ, એટલે ઉકો વારે વારે પીવાનું થાય. અને પેલા એના માણસો હોય એ તરત ભરીને આપે ઉકો, અને નહેર મોટી હોય એટલે ત્યાં ઉકો ત્યાં પડે, પણ બેઠા બેઠા ફૂંક મારીને થઈ જાય. હવે એને રાત્રે 2 વાગે ઉકો પીવાની તલબ લાગી, એટલે પછી રસુલિયા ઉકા ભર, મવદ્યા ઉતાવળ, કોઈ જાગ્યા બિચારા હુઈ ગયેલા, ઠંડીનો વાયરો, ઉનાળાનો દિવસ, દરિયાની લહેર આવી એટલે હુઈ ગયા, બે જણ ઊંઘાઈ ગઈ રે. એટલે રસુલિયા રસુલિયા કરે કોણ સાંભળે, પણ ઠાકોર સાહેબ જોડે આંટા ખાર મારતા હતા, એમને કઈ ઊંઘ નહીં આવી હોય, એ આંટા મારતા હતા. જાણ્યું કે આને ઉખો પીવાની તલબ છે, તે દરબારે તૈયાર ઉખો કરી અને નેરા પીને ફૂંક મારી, એક બે ને ત્રણ ફૂંક માગી. અચ્છા, અચ્છા કોણ? તો કે ગોંડલ ઠાકોર સાહેબ. અચ્છા, તમને શું કહા? અમારા બરાબર તો મેં બરા. અચ્છા, તમને ઉકા પડ દે કે આવું દરવાજે પર ના દે દે, મોજ આવી ગઈ ફૂંકમાં. એક ઉકાની ફૂંક મારી એમાં મોજ આવી ગઈ, ચાર ચોવીસ ગામનું પરગનું આપી દઉં, સારામાં સારું બેસ્ટ. અત્યારે તમે જો ને ધોરાજીને ઉપલેટાના તેલિયા રાજા મગફળી બહુ પાકે છે, એવી આવી સારી આવક વાળો ચોવીસ પગરાનું અને મળી ગયું. અત્યારથી ઠાકોર જ્યાં સુધી હતા ખાધું, પ્રજા આપણે સ્વરાજ થયું એટલે ગયું, પણ ત્યાં સુધી એને મહેર કરી. જો એક જ ફૂંક મારીને એક મહેર શું મોજ આવી ગઈ, મોજું બોલ નહીં. તો કહે છે પડ્યા રે દરબારમાં ધક્કા ધરી ગયા, કાંઈ કોઈ દી આવે લહેરમાં તો કલ્યાણ થઈ જાય. એટલે શું કામ થઈ જાય? દરરોજ પેલો પટાવારો આમ સલામ દરરોજ કરતો હોય, પણ દરબાર નહીં કરતા હોય, પણ પછી કોઈક દરો લહેરમાં કે જ્યાં તને ગામ આપી દીધું, બરાબર પાંચ રૂપિયા નતા આપતા, એને ગામમાં કે એ લઈ આખી માર છે એમ. ભગવાનને સંતને લહેર આવી જાય, જાઓ અક્ષરધામ બક્ષી પતી ગયો. આપણે પછી મહારાજે બીબડીએ દાંતના મહારાજને બીબડી આપણા હતા બાલની બીબડા બીબડી, અને એક દાંતન મહારાજ સવારે ત્યાં પહોંચ્યા અને મારે દાંતન કરવું છે. પેલા સેવકને મોકલ્યા કે જાઓ, તો પેલા ભાઈ આમ ગોતતા, પણ બીબડી એક બાબરીઓ આવેલો એને બિચારી ઉછેરલો, એને પોતાને વિચારે કોઈ ખુદા જેવા પુરુષ મળે તો આપણે એમને સેવા થઈ જાય એવું એને પોતે પોતાના મનમાં સંકલ્પ કરેલો. અને એ પ્રમાણે ગયા, પેલા કે મારે આ દાંતન એક જોઈએ છે, તું આપીશ? તો કેમ? તો કે મારા ભગવાન આવ્યા છે અને એમને દાંતન કરવું છે. તો કે ખુદા છે? તો ખુદા જ સાક્ષાત પરમાત્મા છે. તો કે ચાલો કાપું. દાંતન કાપ્યું એને બરોબર સાફ સોમ કાપીને જે કરી લીલું છે, સારું દાંતન હતું એ લઈને પછી કે મેં જાતે આવું. ત્યાં આવ્યા બીબડી અને પછી મહારાજને દાંતન આપ્યું. મહારાજ દાંતન કર્યું, બહુ ખુશ થઈ ગયા. પછી શું કહ્યું? જા તારું મુક્તાન સ્વાય એવું કલ્યાણ, મારું અક્ષરધામ તને આપી દીધું, એક દાંતન આપ્યું એની અંદર. હવે આ ક્યાં આપણી મેળ રહે, કોઈ જાતનો રહે ખરો? ઘણા ઘણા તપ કરીએ મરી જાય તો એ દર્શન ના થાય અને ભેગું ના થાય, પણ એક જ એમના કામમાં આવી ગયો તો થઈ ગયો. એટલે મોજ, આ મોજ જ્યારે આવી જાય છે ત્યારે માણસ બધું પોતે આપી દે છે. તો અહીંયા આગળ મહારાજે કહે છે કે મોજનું મૂળ હોય નહીં, માટે 11 નિયમ પાળવા. મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વકારના કારણ સમજવા, એવી જ્ઞાનની દ્રઢતા કરવી. તો મારે કહ્યું આજ્ઞા ઉપાસના દ્રઢ કરવી એટલે આપણે અક્ષરધામ. એટલે અહીંયા નિયમ પાડવાની વાત કરી, 11 એટલે આજ્ઞા મહારાજની. મહારાજે આપણે શિક્ષાપત્રની બધી આજ્ઞાઓ કરી છે, એ આજ્ઞા એ મહારાજની જે નાના મોટા વચન બરોબર પાડવા, અને એ શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ સર્વ કારણના કારણ છે એવું સમજીએ, એટલે જ્ઞાનની દ્રષ્ટા થાય. એટલે આજ્ઞા ઉપાસના બે દ્રઢ થાય તો પછી મારે કંઈ બીજું કંઈ સમજવાનું થયું કે એને કાંઈ કરવું રહ્યું નથી. જો આ બે થઈ ગયું દ્રઢ એટલે કાંઈ કરવું રહ્યું નથી, પછી આ બે જ્ઞાનનું બરાબર થયું. ભજન ઓછું થશે, તીર્થ ઓછા થશે તેની ફિકર નથી. આ બે દ્રઢ થઈ જશે પછી આ બધું ઓછું થાય ને તો વાંધો નહીં. કદાચ ના ગયા હોય તો કલ્યાણમાં અધૂરું રહે નહીં, કે આપણે તીર્થ નથી કર્યો એટલે આપણું કલ્યાણ નહીં થાય, એવું નથી. તીર્થ જ છે, આ બેઠા અહીંયા બેઠા ઘરે બેઠા ગંગા છે, તીર્થ આવી બધા તીર્થો અહીંયા આવી ગયા ભગવાનને ચંદા વચામાં. પણ કહેવાનું છે આપણે પેલું મનમાં થાય કે હજુ આ કર્યું નથી એટલે મારું કલ્યાણ નહીં થાય. બધા તીર્થ કેટલાક કાશીમાં જાય, કાશીનું મરણ ને સુરતનું જમન, સુરતનું જમન બહુ સારું થાય, પણ કેટલાક લોકો મૃત્યુ માટે પહેલા કાશીમાં જઈને રહે કે કોઈ મરાય તો ત્યાં કલ્યાણ તો થાય. પણ મહારાજે આપણે સારંગપુરમાં કહ્યું છે કે અહીં જે મરે એને જમ તેડવા ના આવે, તો સારંગપુર આવી રીત ના થાય. પણ આ ભગવાનનો આમાં ના થાય, પેલું કાશીનું મહાત્મા જાણ્યું છે એટલે ત્યાં જાય, બધું સારવા માટે ક્યાં જાય, બધે ગયા જઈને બધે જાય. એટલે ભાઈ એ કરાવણ કરતા અહીંયા ગઢડામાં મહારાજ બહુ નાયા છે, કરો ને ત્યાં પતિ છે, ગંગે ગોંડલીમાં નાયા છે. પણ એ પ્રગટ ભગવાનનો વિચાર ના આવે, પણ સ્વાઈ કે જો એમાં થઈ જાય તો બધું થઈ જાય છે. એટલે સ્વાઈ કે છે આવી જો દ્રઢતા જેને થઈ છે એને કંઈ કરવું બાકી રહ્યું નથી, ભજન ઓછું થશે, તીર્થ ઓછા થશે એની કાંઈ ફિકર નથી, પણ આટલું સમજશે તો કલ્યાણ થઈ જશે. અજાન સ્વામી મહારાજ.